सुपाठिका मुनिवरा रत्नत्रया राजका पंचैते परमेष्ठिनम् प्रतिदिनम् कुर्वन्तु वो मङ्गलम्।
जैन सिद्धांत प्रश्नोत्तर माला प्रश्न 434
એમાં સમયસારની 14મી ગાથા પણ તેમાં વૃદ્ધિ હાનિ થતી નથી તેવી રીતે
કર્મ જેનું નિમિત્ત છે એટલે કર્મના બળ કર્ણના ઉદયને કારણે આવી પડેલા સંયોગો જે નિમિત્ત છે એ નિમિત્તની સાથે જીવ જોડાય છે એટલે એને મૂળ સાથે સંયુક્ત અવસ્થામાં આપણે અનુભવ કરીએ છીએ. આપણું બહુવૃત આત્માની દશા અનુભવાય છે. પણ એ સંયુક્તપણું જે છે તે ઉતાર નથી, કાયમી નથી, સત્યાર્થ નથી, એ ક્ષણિક છે, અદુતાર્થ છે. જીવનો સ્વભાવ જો જોઈએ અને જીવના સ્વભાવની સમિત જઈને જોઈએ તો એમાં આત્માની સાથે એવું સંયુક્તપણું દેખાતું નથી. આત્માની સાથે મોહનું સંયુક્તપણું દેખાતું નથી. આગળ કરુણા સંયુક્તપણાની વાત જે કરી હતી કરવાથી એ બંધાયેલ નથી. અહીંયા મોહ સાથે એનું સંયુક્તપણું દેખાતું નથી એ વાત કરી. અને હવે ભાવાર્થમાં આપણે આ વાત લઈએ. ભાવાર્થમાં અહીંયા કહે છે કે આત્મા પાંચ પ્રકારથી અનેક રૂપ દેખાય છે. અનેક રૂપે આત્મા દેખાય છે એ પાંચ પ્રકારથી દેખાય છે. પહેલું છે કે અનાદિકાળથી કર્મ સુદગળના સંબંધથી બંધાયેલો કર્મ સુદગળના સ્પર્શ વાળો દેખાય છે. બીજું છે કર્મના નિમિત્તથી થતા નર નારક આદિ પર્યાયોમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે. એટલે મનુષ્ય દેખાય છે, દેવ દેખાય છે, નારકી દેખાય છે. કર્મના નિમિત્તથી એ ભિન્ન સ્વરૂપે દેખાય છે. એટલે એવું અન્ય અન્ય કર્મ કેવા દેખાય છે પણ એ આત્મામાં નથી. ત્રીજું કહે છે કે અવિભાગ પ્રતિછેદ અંશ તે પણ છે, વધે પણ છે. અવિભાગ પ્રતિછેદ એટલે અંશ વધે પણ છે અને ગધે પણ છે. એ વસ્તુનો સ્વભાવ છે તેથી તે નિત્ય નિયત એકરૂપ દેખાતો નથી. વસ્તુની અંદર વધવા ઘટવા પણ દેખાય છે પણ ખરેખર જોવા જઈએ તો નિશ્ચય અપેક્ષાએ એવું વધવા ઘટવા પણ વસ્તુમાં છે જ નહીં. ગુણો જેટલા છે તેટલા જ રહે છે. આત્માના અનંત ગુણો એટલા ને એટલા જ રહે છે. સત્કારક હાનિ વૃદ્ધિ આપણે શાસ્ત્રમાં જે આવે છે એ કેવડી ગમે વાત છે. સત્કારક હાનિ, સત્કારક વૃદ્ધિ એવી વાત જે આપણે લઈએ છીએ એ કેવડી ગમે વાત છે. અને એમ જોવા જઈએ તો ખરેખર તો નિશ્ચયથી આત્મામાં જેટલા જેમ ગુણ છે તેટલા ને તેટલા જ રહે છે. અનંતકાળથી જેવું જ સ્વરૂપ છે. ચોથું કહે છે કે વળી તે દર્શન જ્ઞાન આદિ અનેક ગુણોથી વિશેષ રૂપ દેખાય છે. એમાં વિશેષતા દેખાય છે ગુણોને લઈને. પણ નિશ્ચયથી જોવા જઈએ તો એમાં કોઈ વિશેષ રૂપતા છે નહીં. અવિશેષપણું જ છે. અવિશેષપણું એ રીતે છે કે એ બધા ગુણો આત્મામાં સમાય છે. અખંડ આત્મતત્વ જ અનુભવમાં આવે છે. એમાં આપણે સરબતનું ઉદાહરણ લઈને સમજ્યા હતા કે સરબતની અંદર અનેક પદાર્થ નાખેલા છે. ખાંડ નાખેલી છે, લીંબુ નાખેલું છે, ઇલાયચી નાખેલી છે, કેસર નાખેલી છે, વરિયાળી નાખેલી છે, બધું નાખેલું છે. પણ જયારે અનુભવ આવે છે ત્યારે તો માત્ર સાત
સત્યાંશ.
એ રીતે અહીંયા જ્ઞાન દર્શન આદિ જે ગુણો છે એ બધા ગુણ વિશેષ રૂપે હોવા છતાં પણ આત્મા જયારે અનુભવમાં આવે છે ત્યારે તો આત્મા અખંડ અનુભવમાં આવે છે. અને પાંચમું છે અહીંયા કર્મના નિમિત્તથી થતા મોહ રાગ દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખદુઃખ રૂપ દેખાય છે. તે એટલે આત્મા. આત્મા સુખી ને દુઃખી દેખાય છે એ કર્મના નિમિત્તથી એને મોહ રાગ દ્વેષ આદિ પરિણામો થાય છે એટલે એ દેખાય છે. પણ ખરેખર તો આત્મા પોતે પોતાના સ્વરૂપે તો પૂર્ણ સુખી જ છે. એને કોઈ દુઃખ છે જ નહીં. એ પૂર્ણ આનંદમય છે, પૂર્ણ જ્ઞાનમય છે, પૂર્ણ શાંતિમય છે. એવી જ એની સ્થિતિ છે. એટલે આ જે દ્રષ્ટિ કઈ એ દ્રષ્ટિ એ અપેક્ષાથી જો જોવામાં આવે તો એ સર્વ સત્યાર્થ છે. આ જે બતાવવામાં આવ્યા પાંચે. પરંતુ આત્માનો એક સ્વભાવ આ નૈતિક ગ્રહણ નથી થતો. એક સ્વભાવને જાણ્યા વિના યથાર્થ આત્માને કેમ જાણી શકાય? આ કારણે બીજા નયને તેના પ્રતિપક્ષી શુદ્ધ દ્રવ્યાત્મિક નયને ગ્રહણ કરીને એટલે કે આ જે નહીં કે આપણે જે પાંચ વસ્તુને જોઈ એ નહીં સિવાય બીજો એક નહીં એટલે શુદ્ધ નહીં. એ શુદ્ધ નહીં કેવો છે? તો કે આ જે નહીં થી આપણે જોઈએ છીએ એનો એ વિરુદ્ધ નહીં છે, પ્રતિપક્ષી નહીં છે, એવો શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. આ બધામાં આપણે દ્રવ્યાર્થિક નહીંથી જો જોયું તો એને બદલે જો શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જો વસ્તુને ગ્રહણ કરવામાં આવે એટલે કે આત્માને અનુભવવામાં આવે તો એક અસાધારણ નાયક માત્ર આત્માનો ભાવ લઈને તેને શુદ્ધ નહીંની દ્રષ્ટિથી સર્વ પદાર્થોથી ભિન્ન સર્વ પર્યાયોમાં એકાકાર હાનિ વૃદ્ધિથી રહિત વિશેષોથી રહિત અને નૈમિત્તિક ભાવોથી રહિત જોવામાં આવે સર્વ પાંચ ભાવોથી જે અનેક પ્રકાર પણ છે તે અભૂતાર્થ અસત્યાર્થ છે. નિશ્ચય નહીંથી જો આત્માનું સ્વરૂપ જોવામાં આવે શુદ્ધ
નિશ્ચિત
સ્વરૂપ દ્રવ્યાર્થિક નહીંથી કહો શુદ્ધ નિશ્ચય નહીંથી કહો જો આત્માનું સ્વરૂપ જોવામાં આવે તો એના ક્યાંય કોઈ ભિન્નતા નથી, ક્યાંય કોઈ દંડરૂપ અવસ્થા નથી, ક્યાંય કોઈ પર્યાય નથી, ક્યાંય કોઈ પ્રકારની હાનિવૃદ્ધિ નથી, ક્યાંય કોઈ વિશેષો નથી અને ક્યાંય કોઈ નૈમિતિક ભાવ નથી. એટલે એ અનેક પ્રકાર પણ પાંચ પ્રકારે જે કહ્યું એવું છે તે બધું ક્ષણિક છે, અભૂતાર્થ છે, એ શાશ્વત નથી, કાયમ ટકવાવાળું નથી. જે ટકવાવાળું છે એ તો માત્ર ભગવાન આત્માનું શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ ચિદાનંદ નાયક સ્વરૂપ, પરમ પરિણામિક ભાવ એ જ ટકીને રહેવાવાળું સ્વરૂપ છે. એમ જાણવું કે વસ્તુનું સ્વરૂપ અંત ધર્માત્મક છે, વસ્તુ એટલે આત્માનું સ્વરૂપ તે અનંત ધર્મવાળું અનંત ગુણધર્મ સહિત છે. જગતના બીજા બધા પદાર્થોનું પણ એવું જ સ્વરૂપ છે, ક્યાંય દ્રષ્ટિથી જોવામાં આવે તો એવું જ સ્વરૂપ છે. એટલે અહીં વાત કરે છે કે અહીં એમ જાણે વસ્તુનું સ્વરૂપ અનંત ધર્માત્મક છે તે ત્યાગરાજથી યથાર્થ સિદ્ધ થાય છે. ત્યાગવાદથી યથાર્થ સિદ્ધ થાય છે એટલે શું કહેવું છે? ત્યાગવાદ એટલે શું? શ્યાક શબ્દ છે એટલે કથંચિત કોઈ પ્રકારે કોઈ અપેક્ષાથી જો જોવામાં આવે એને આપણે શ્યાક કહીએ છીએ. ઉદાહરણ સહેલું ઉદાહરણ દર વખતે સમજીએ છીએ પણ ફરીથી કોઈકને ન ખ્યાલ હોય અથવા તો કોઈ નવા જોડાયા હોય તો એમને માટે વાત કરું છું કે ત્યાગવાદ એટલે શું? શ્યાક એટલે કોઈ અપેક્ષાએ કથંચિત ક્યારેક કોઈક રીતે એકની એક વસ્તુને આપણે જુદી જુદી રીતે જોઈએ છીએ, જુદા જુદા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ, ડિફરન્ટ વ્યૂ પોઈન્ટથી જોઈએ ત્યારે એને કોઈક અપેક્ષાથી જોવું, કોઈક અપેક્ષાથી એને જાણવું એમ કહેવામાં આવે ત્યાગવાદ છે. એટલે એની આગળ આપણે કોઈ અપેક્ષાએ લગાડીએ છીએ જેથી કરીને એ એકાંત નથી લેવી વાત કે દરેક વખતે એમ જ છે એમ એનો અર્થ નથી. સાદું ઉદાહરણ આપણે સમજીએ કે સુરેશભાઈ છે તો સુરેશભાઈ એ એમની પત્નીની અપેક્ષાએ એમના પતિ છે, એમના પુત્રની અપેક્ષાએ એમના પિતા છે, સુરેશભાઈના પિતાની અપેક્ષાએ સુરેશભાઈ એમના પુત્ર છે, સુરેશભાઈ એમના કોઈ મિત્રની અપેક્ષાએ એના મિત્ર છે, સુરેશભાઈ કોઈ ઓફિસમાં કામ કરે છે તો ત્યાં એ એના એમ્પ્લોયરની અપેક્ષાએ એમ્પ્લોય છે. તો સુરેશભાઈને આપણે કંઈ એક જ કહી દઈએ કે પતિ કહી દઈએ સુરેશભાઈ એટલે પતિ એમ ચાલતું નથી. તો પતિ કહીએ છીએ ત્યારે આપણે એના દ્રષ્ટિકોણ શું છે તો કે એમની પત્નીની અપેક્ષા એ દ્રષ્ટિકોણથી એ પતિ છે. એ જ સુરેશભાઈને પુત્ર કહીએ તો એમાં દ્રષ્ટિકોણ આપણે આપવો પડે કે એમના પિતાની અપેક્ષાએ કે એમના માતાની અપેક્ષાએ એ પુત્ર છે. બીજી બધી અપેક્ષાએ તો એ સુરેશભાઈ કે પુત્ર નથી, એ કાયમી દરેક વખતે કે પુત્ર છે એમ નથી. એ જ રીતે સુરેશભાઈ પિતા છે તો દબી અપેક્ષાએ કાયમ માટે આપણે એમ કહીએ કે સુરેશભાઈ એટલે પિતા તો ખોટું પડે. ત્યારે આપણે એમાં શું કહીએ છીએ કે શ્યાત કોઈ અપેક્ષાએ તો કોઈ અપેક્ષાએ કોઈ એમના પુત્રની અપેક્ષાએ એ પિતા છે, એમની પુત્રીની અપેક્ષાએ એ પિતા છે. એટલે શ્યાત સત્ય નક્કી છીએ આપણે શ્યાત એટલે કોઈ અપેક્ષાએ કથન ચિત્ત ક્યારેક કોઈક રીતે કોઈક દ્રષ્ટિકોણથી આમ કહેવાય છે. એટલે એ દ્રષ્ટિકોણથી એ વાત સત્ય છે, પણ બીજા દ્રષ્ટિકોણથી એ વાત અસત્ય ઠરે છે. એટલે જૈન દર્શનમાં કોઈ પણ વસ્તુનું સ્વરૂપ બે વિરોધી રીતે કહેવામાં આવે ત્યારે એની આગળ એ અપેક્ષા કઈ છે એ જણાવવામાં આવે, એટલે એમ કહેવામાં આવે કે કથનચિત આમ છે, કોઈ અપેક્ષાથી આમ છે. એટલે એ જે અપેક્ષાથી જે વસ્તુનું સ્વરૂપ જાણવામાં આવે, એનું જ્ઞાન કરવામાં આવે, એને આપણે નય કહીએ છીએ. નય છે તે જ્ઞાનનો અંશ, એક અપેક્ષાથી જ્ઞાન કરીએ છીએ એ નય છે. અને એવા અનેક નય, એક કરતા વધુ નયોથી આપણે વસ્તુનું બરાબર સાચું સ્વરૂપ જાણી શકીએ છીએ. સુરેશભાઈની વિશેની માહિતી આપણે પૂરેપૂરી મેળવી હશે. ઘણા જુદા જુદા નયોથી સુરેશભાઈ વિશે આપણે વાત કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે સુરેશભાઈ કોણ છે. એ રીતે અહીંયા ધર્મની વાત કરવી છે. એટલે અહીંયા કહ્યું કે જુદા જુદા નયોથી, અને એમાં વિરોધાભાસી નયો હોય તો પણ એમાં કોઈ વિરોધ આવતો નથી. અને આવી પદ્ધતિ, જ્ઞાન કરવાની આવી પદ્ધતિ માત્ર જૈન દર્શનમાં છે, એટલે કે જૈન ધર્મમાં જ છે. બીજે ક્યાંય આવી દ્રષ્ટિ છે નહીં. બીજે બધે કોઈ એક જ અપેક્ષાથી વસ્તુને એકાંતે એમ જ માની લેવામાં આવે છે, અને એટલે પછી ગોટાળા ગંજવાળા બધા થાય છે. ત્યારે જૈન દર્શનમાં એની સાથે સ્પષ્ટતા હોય છે કે આ એક કોઈ નૈતિક આમ છે, બીજા નૈતિક એ જુદી રીતે છે. તો વાત અહીંયા આપણે કરતા હતા કે અહીં એમ જાણવું કે વસ્તુનું સ્વરૂપ અનંત ધર્માત્મક છે. અનંત ધર્મ ધર્મ આપણે જે કહ્યું કે જુદી જુદી રીતે છે, તો જુદી જુદી રીતે જયારે હોય ત્યારે પછી એની એની સાથે દરેકની સાથે એની અપેક્ષા મૂકવી પડે ને. એટલા માટે તે જાતવાદથી યથાર્થ સિદ્ધ થાય છે. એ સિવાય એ તમે જુદી જુદી એની એના ગુણો જુદા જુદા એ બધાને તમે એક સાથે મૂકી નહીં શકો, સમજી નહીં શકો, વિચાર થશે. આત્મા પણ અનંત ધર્મ વાળો, તેના કેટલાક ધર્મો તો સ્વાભાવિક છે અને કેટલાક ભૂતગળના સંયોગથી થાય છે. ભૂતગળના સંયોગથી, ભૂતગળના નિમિત્તથી, સંયોગથી એટલે સંયોગમાં ખરેખર એ કંઈ આત્માની અંદર ભૂતગળ આવી જતા નથી. એ ક્ષેત્રમાં છે, એ જ ક્ષેત્રમાં છે, જે ક્ષેત્રમાં આત્મા છે એ જ ક્ષેત્રમાં આ શરીર રૂપી ભૂતગળ છે. હવે કહે છે કે જે કર્મના સંયોગથી થાય છે તેમનાથી તો આત્માને સંસારની પ્રવૃત્તિ થાય છે, અને તે સંબંધી સુખ દુઃખ આદિ થાય છે, તેમને ભોગવે છે. એ આ આત્માને અનાદિ અજ્ઞાનથી પર્યાય બુદ્ધિ થઈ છે. કર્મના સંયોગથી જે કંઈ થાય છે તે તો સંયોગ છે, અને એવા સંયોગોને આત્મા ભોગવે છે અથવા તો એવા સંયોગોમાં એ કંઈક કરે છે. કરતા બુદ્ધિ અને ભોગતા બુદ્ધિ આત્માને સંસારી અવસ્થામાં છે, એટલે કે અજ્ઞાન અવસ્થામાં છે. જ્યારે એ જ્ઞાની થાય છે અથવા તો એ સિદ્ધ થાય છે કે કેવી જ્ઞાની થાય છે, પછી એવી એને બુદ્ધિ રહેતી નથી. પછી એને આવી પડેલા સંયોગ સાથે કંઈ કરવા પણ, એમાં જોડાવા પણ, એને ભોગવવા પણ રહેતું નથી. અનાદિથી જ્યાં સુધી એ સમજ્યો નથી, સંગત દર્શન થયું નથી, એ જ્ઞાની થયો નથી, અજ્ઞાની છે, મિથ્યાત્વ વર્તે છે, મિથ્યા જ્ઞાની છે, ત્યાં સુધી જેને પર્યાય બુદ્ધિ છે. પર્યાય બુદ્ધિ એટલે જે પર્યાય સમયે સમયે બદલાય છે એ પ્રમાણે એ પોતાની જાતને માને છે, અને એને લઈને એ સુખી દુઃખી થાય છે. એને કોઈ સુખી દુઃખી કરતું નથી, એ પોતે જ સુખી દુઃખી થાય છે. એ પોતે આત્મા છે એ વાત ભૂલીને, પોતે મનુષ્ય છે, પોતે પુરુષ છે, પોતે સ્ત્રી છે, એવું જયારે માને છે ત્યારે એ સુખી દુઃખી થાય છે. સુખ તો છે જ નહીં, સુખનો તો આભાસ છે, ખરેખર તો દુઃખી જ છે. એ શરીરને પોતાનું માની, અને એ શરીર એટલે પોતે શરીરને જે નામ આપવામાં આવ્યું હોય કે સુરેશભાઈ, તો એ પોતાની જાતને સુરેશભાઈ માને છે. કે પછી સુરેશભાઈને જે કંઈ કહેવામાં આવે, જે શબ્દ સૂચેથી કહેવામાં આવે સુરેશભાઈને, તો પછી સુરેશભાઈ દુઃખી થઈ જાય છે. પણ જો એ સુરેશભાઈનો આત્મા એમ કહે, એમ માને કે આ શરીર જેને સુરેશભાઈ નામ આપવામાં આવ્યું છે એની સાથે મારે કોઈ સંબંધ નથી, તો પછી એ સુરેશભાઈને લોકો ગમે તેટલી ગાળો બોલે, પણ એ બધું એ સમજે છે કે એ સુરેશભાઈને મને કંઈ નહીં, હું સુરેશભાઈ નથી. સુરેશભાઈ થયું એ તો સંયોગ છે, આ બધાને માટે વાત છે. હૃદયમાં બેઠેલા દરેક પોતાનું નામ બોલી અને એ નામને એ જે શરીરદાર શરીરની સાથે રહ્યા છે એ શરીર સાથે સંબંધ છે. એ નામ છે એ શરીરનું છે અને એમાં રહેલો આ ભગવાન આત્મા એ બધાથી જુદો છે. એટલે એ નામને સંબોધીને જે કંઈ કહેવામાં આવે કે જે કંઈ વાત થાય કે આ એ બધી મને સ્પષ્ટી નથી એમ બધાએ સમજી લેવું. તો વાત અહીંયા એ વાત કરી કે આ આત્માને અનાદિથી એ અજ્ઞાનને કારણે પર્યાય બુદ્ધિને કારણે એવા સુખનો અનુભવ થાય છે. અનાદિ અનંત એક આત્માનો જ્ઞાન તેને નથી. બધા બીજા બધા બહારના જ્ઞાન છે અને એને આત્માનો જ્ઞાન છે. તે બતાવનાર સર્વજ્ઞનું આગમન છે. સર્વજ્ઞ ભગવાન એટલે જીનેશ્વર, બીજા કોઈ સર્વજ્ઞ હતા નથી. કેવળ જ્ઞાન થયા પહેલા કોઈ સર્વજ્ઞતા આવતી નથી. કેવળ જ્ઞાન થાય એટલે સર્વજ્ઞ કરવાય, સર્વને જાણે છે સર્વજ્ઞ. એટલે તે બતાવનાર સર્વજ્ઞનું આગમન છે. તેમાં શુદ્ધ દ્રવ્યાર્થિક નૈતિક એ બતાવ્યું છે કે આત્માનો એક અસાધારણ ચૈતન્ય ભાવ છે, એ અખંડ છે. આત્માનો મૂળ ગુણ ચૈતન્ય પણ આત્મામાં અનંત શક્તિ છે. 47 શક્તિના વર્ણન સમયસારમાં કરવામાં આવ્યા છે. સમયસારની પાછળ અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ 47 શક્તિના વર્ણન લીધા છે. શક્તિ તો અનંત છે, 47 સંજ્ઞા આપી છે. અને એમાં એક મુખ્ય શક્તિની વાત કરીએ તો જીવમાં યોગ્ય શક્તિ અને ચૈતન્ય શક્તિ કે જે દ્વારા આ જીવ બીજા બાકીના 5 દ્રવ્યોથી જુદો પડે છે, એ ચૈતન્ય શક્તિ, એ ચૈતન્ય પણ એ આત્માનું એક અસાધારણ તત્વ છે, એ અસાધારણ શક્તિ છે, એ અસાધારણ ભાર છે, અસાધારણ પણ છે. ચૈતન્યમાં જ્ઞાન અને દર્શન બંને આવી છે. ચૈતન્ય ભાવ છે અને એ ચૈતન્ય ભાવ તો અખંડ છે અને એમાં એની સાથે બીજા અનંત ગુણો રહ્યા છે. એમાં કોઈ ભિન્નતાનું છે નહીં. એવો અખંડ આત્મા છે જે ગુણોનો પિંડ છે. આત્મા એટલે ગુણોનો પિંડ, અનંત ગુણોથી બનતો એ પિંડ એ ભગવાન આત્મા છે. અને એ એવો છે તો અખંડ છે, એમાં કોઈ ખંડ પણ છે. પ્રદેશ અપેક્ષાએ પણ કોઈ ખંડ નથી. પ્રદેશ કહેવાય છે આત્માના અસંખ્ય પ્રદેશ, પણ એવા કંઈ ખંડ નથી. એ તો એક પરિમાણ દર્શાવવા માટે કહેવાય છે અસંખ્ય પ્રદેશ. બીજું એ નિત્ય છે, કાયમ રહેવાવાળું છે, શાશ્વત છે. આત્મા કોઈ જન્મ થતો નથી, આત્માની કોઈ ઉત્પત્તિ થતી નથી કે આત્માનો નાશ વિનાશ થતો નથી. આત્માને કોઈ ગસરતો પણ લાગતો નથી, આત્મા બળતો નથી, આત્મા કપાતો નથી. આત્મા એવો ને એવો જ રહે છે. આત્મા અનાદિથી છે, અનેક પર્યાયમાં જઈને આવ્યો અને કાપો મારો ટૂંકો ગમે તે કરે પણ એ આત્માને કંઈ થતું નથી, આત્માને કંઈ બગડતું નથી. એ બધું જે પર્યાયમાં દેખાય છે એ કૂતરોનું ભેગા થયું અને વિખરાવ્યું એવું છે. કોઈ દ્રવ્યનો નાશ થતો નથી. એટલે જે શરીર રૂપે જે રસ્તાઓ છે એ પણ છૂટા પડે છે, એનો પણ કંઈ નાશ થતો નથી. કાપી એટલે કપાઈને કંઈ નાશ થતો નથી, રસ્તાઓ છૂટા પડે છે. એટલે આત્માનું નિત્ય સ્વરૂપ છે. અનાદિ નિધન, એની આદિ પણ નથી અને એનું નિધન પણ, એટલે અવસાન પણ નથી અને એની ઉત્પત્તિ પણ નથી. તેને જાણવાથી પર્યાય બુદ્ધિનો પક્ષપાત મટી જાય. આવા આત્માને જાણવામાં આવે તો એને આત્માનું સાચું સ્વરૂપ ખ્યાલમાં આવવાને લીધે થઈને એ પોતે જે પર્યાયમાં રહ્યો છે એ પર્યાય એટલે મનુષ્યની પર્યાયમાં રહ્યો છે તો મનુષ્ય કોણ, દેવની પર્યાયમાં રહ્યો છે તો દેવ કોણ, એવો એને ગર્વ છે, અભિમાન છે, માન છે, પોતે એ રૂપે છે એમ માની રહ્યો છે. એ બધું મૂળ આત્માનો જો વિચાર કરે તો એને ખ્યાલ આવે કે પુરુષ પણ નથી, સ્ત્રી પણ નથી, નપુંસક પણ નથી, એ દેવ નથી, મનુષ્ય નથી, નારકી નથી, કીડો નથી, કીડી નથી, માકડ નથી, મચ્છર નથી, ઘોડો નથી, ગાય નથી, બળદ નથી, કિરીચ નથી, કંઈ નથી. એ ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન છે, સિદ્ધ જેવો જ છે. પર્યાયમાં એ ગમે તે હોય, એ પર્યાય એટલે સ્થિતિ કેટલા સમયની છે, એ અલ્પ સમયની છે, જે સ્થિતિ ચાલી જવાની છે અને પાછો એ બીજી કોઈ સ્થિતિમાં જાય એ પહેલા જો સમ્યક દર્શન પ્રગટ કરશે તો પછી એને એવી વારંવાર જુદી જુદી સ્થિતિમાં જવું નહીં પડે. આ બધા વેશ લઈને બેઠો છે, જાત જાતના વેશ ભજવી રહ્યો છે ને. આજે અહીંયા મનુષ્ય થઈને બેઠો છે અને અહીંથી નીકળી અને જશે 70-75 વર્ષનું આયુષ કે 90-100 વર્ષનું આયુષ, તેથી વધારે તો થવાનું નથી. એટલું ઓગળી અને હજી જયારે મિગ્રેન જશે તો ક્યાં જશે? એ દેવમાં પણ જાય, ઇવેન્ટમાં પણ જાય અને મનુષ્ય પણ જાય, ફરી પાછો એનાથી નીકળીને ક્યાંક જશે. એટલે એ જેવા જુદા જુદા વેશ ગજવ્યા કરે છે, એ વેશ બદલવાનો કેમ થાય છે? અને દરેક વેશ કહે છે કે આનંદદાયી સુખદાયી વેશ નથી થતો. અત્યારે આપણે જગતમાં જોઈએ છીએ કેટલા બધા લોકો છે, બધા વેજી જે વેસે છે એ બધા વેસે બધા સુખી છે. ઇથોપિયામાં જે લોકો વસી રહ્યા છે, મનુષ્ય ગ્રહમાં એમની મનુષ્ય કર્યા છે, તો બિચારા કેવી સ્થિતિમાં જીવી રહ્યા છે? એનો જો વિચાર કરીએ તો આપણને એમ થાય કે આપણે પણ એ સ્થિતિમાં જઈએ કે ના જઈએ, શા માટે ના જઈએ? આપણને કોઈ એવો પાસ્ટ આપ્યો છે કે ત્યાં ના જઈએ? ત્યાં આપણે પણ જરૂર થાય ત્યાં જન્મ આપણો પણ થઈ શકે. આપણે એમ કહીએ કે ઇરિંચમાં ના જઈએ, મનુષ્ય થઈએ, તો એવું નથી કે તમે એવા સારા જ મનુષ્ય થાય, તમને એવું સારું કરી મળે, એવા સારા દેશના જન્મ, એવું નક્કી છે ગમે ત્યાં જન્મ. અરે તિરિંચ થવાના ચાન્સ સૌથી વધારે મેં પ્રભુ વિચાર કરેલો. એટલે મનુષ્ય છે એના કરતા અસંખ્યાત ઘણા નરકના જીવો એટલે નારકી છે, અને નારકી કરતા અસંખ્યાત ઘણા દેવો છે. એટલે નરકમાં જવા કરતા દેવમાં જવાનું સહેલું છે, અને દેવ કરતા અસંખ્યાત ઘણા પિરિયન્ટ છે. એટલે એના કરતા વધારે છે પિરિયન્ટમાં જવાનું છે, પિરિયન્ટના કેટલા બધા પ્રકાર છે, અને એના કરતા અસંખ્યાત ઘણા બાકી બીજા બધા દ્રષ્ટના જીવો છે, દેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચારેન્દ્રિય અને અસંધિ પ્રચેન્દ્રિયો એ બધા છે. એટલે માણસ અત્યારે જે સાતા શાંતિ પોતાની જાત ને એમાં અનુભવી રહ્યો છે ને, સગવડો સાથે રહ્યો છે ને, એટલે એના બધા વિચાર નથી આવતા કે આ પર્યાય છે અને અહીંયાથી આ પર્યાય છોડીને બીજી પર્યાયમાં જવાનું છે, એનો એને વિચાર નથી આવતો. એ પાંચ મિનિટ એમ વિચાર કરે કંઈથી નીકળી અને મારા યાર બેકયાર્ડમાં જે પેલી પેલો પાછીંદો કરી રહ્યો છે, આપણે તો ઘરમાં જે કંઈ પેલું એક ગુંડું ભરાયેલું છે, એ રૂપે મારો જન્મ થઈ શકે છે ને, એવો વિચાર કરે તો ખબર પડે કે સુંદર રૂપે મારો જન્મ થાય તો શું થાય, હું તસ્લું થયું તો શું, કરોડીઓ થાય તો શું થાય, એવો વિચાર કરે તો એને ખ્યાલ આવે. એવો પાંચ મિનિટ માટે જો વિચાર કરે તો એને થાય કે આ બધું જે હું લઈને બેઠો છું ને, જેમાં હું આનંદ માણી રહ્યો છું, એ તો બધું ક્ષણિક છે, હમણાં મટી જવાનું છે, આંખના પલકારામાં એ ચાલી જવાનું છે, હવે જાગવાની જરૂર છે. હું કોણ છું? હું ભગવાન આત્મા ચૈતન્ય છું, અને મારું ચૈતન્ય સ્વરૂપ જે છે એ સિદ્ધ સમાન છે, એવું ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, અને એ મારે પ્રદર્શિત કરવું છે, પ્રગટ કરવું છે, એવી સ્થિતિ મારે હવે પ્રાપ્ત કરવી છે. હવે આ બધા જાત જાતના દેશ મેં ઘણા બજર્યા, હું ક્યારેક સાપ થયો, ક્યારેક હાથી થયો, ક્યારેક બળદ થયો, ક્યારેક નરકમાં જઈ આવ્યો, નરકના દુઃખો ભોગવીને આવ્યો, ક્યારેક દેવ થયો, ક્યારેક મનુષ્ય થયો, મનુષ્યમાં પણ જાત જાતના મનુષ્ય થયો, ક્યારેક બ્લેક થયો અને ક્યારેક વ્હાઈટ થયો, ક્યારેક લડ્યો, ક્યારેક કપાયો, ક્યારેક મળ્યો, ઘણું બધું થયું. હવે બહુ થયું, હવે મારે એવા બધા જાત જાતના દેશ નથી બદલવા, હું જે છું તે જ બરાબર છું, એટલે હું આત્મા છું તે જ બરાબર છું, કેમ કે હું આત્મા પણ સુખી છું, પરમ સુખમાં છું. એવું જયારે એને નક્કી થાય ત્યારે જ એને પોતાના શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિનો પુરુષાર્થ પ્રગટ થશે. એટલે પર્યાય બુદ્ધિ જે છે એનો અત્યારે એને પક્ષપાત છે, કે પર્યાય બુદ્ધિમાં એ રાજી રહ્યો છે, એ ત્યારે જ થશે ત્યારે એ આત્માને અખંડ નિત્ય અને કોઈથી ઉત્પન્ન ન થઈ શકે એવો જયારે જાણશે ત્યારે. અને આ બધું જે છે તે તો પર્યાય છે. આગળ કહે છે કે પરદ્રવ્યોથી, તેમના ભાવોથી અને તેમના નિમિત્ત થતા પોતાના વિભાવોથી, પરદ્રવ્યો જગતમાં ઘણા દ્રવ્યો દેખાય છે, દ્રષ્ટિમાં આવે છે, ઇન્દ્રિયોથી જાણવામાં આવે છે, અતિન્દ્રિયપણે પણ ભગવાનને તો બધા જ દેખાય છે. એ પરદ્રવ્યોથી, તેમના ભાવોથી, દરેકના ભાવ અને તેમના નિમિત્તથી થતા પોતાના વિભાવોથી, એના નિમિત્તે એને વિભાવ થાય છે. વિભાવ કેમ થાય છે? કે આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે પોતાના અંતરમાં નથી રહેતો, અને અજ્ઞાનને લઈને, મિથ્યાત્વને લઈને, મોહને લઈને એ બીજા પદાર્થો જે છે એની સાથે, એના ભાવ સાથે, સંયોગો સાથે એ જોડાય છે, એટલે એ વિભાવ છે. આત્મા સિવાયના જે, આત્માના સ્વભાવ ભાવ સિવાયના જે કઈ ભાવ છે એ વિકારી ભાવ છે, વિભાવ છે. એ ભલે સુખ ભાવ હોય, પૂજા કરવાના ભાવ હોય, વ્રતના દાનના તપના એવા સુખ ભાવ હોય, કે પછી એ હિંસાચોરીના અશુભ ભાવ હોય, પણ એ બધા જ વિભાવ ભાવો છે, અને એ વિભાવ ભાવો છે તે કર્મદંડનું કારણ છે, એનાથી આત્મા બંધાય છે અને આ સંસારમાં રખાય છે. એટલે અહીંયા કહ્યું કે તેમના નિમિત્ત, પરદ્રવ્યોના નિમિત્તથી, તેમના ભાવોના નિમિત્તથી, જે વિભાવભાવો આત્મામાં થાય છે એ ભાવની વાત લઈને કહે છે કે પોતાના વિભાવોથી પોતાના આત્માને એ ભિન્ન જાણી તેનો અનુભવ જીવ કરે ત્યારે પરગ્રહના ભાવરૂપ પરિણતો નથી. એ બધા વિભાવભાવોથી પણ એ પોતે જુદો છે. એ વિભાવભાવો થાય છે તો આત્માના અજ્ઞાનને કારણે મિત્રત્વને કારણે, પણ એ વિભાવભાવો એના નથી, એના નથી એટલે કે આત્મામાં એ વિભાવભાવો નથી. આત્મા શુદ્ધ આત્મ સ્વરૂપ છે, એમાં કોઈ વિકારી વિભાવભાવ, ચોરીના ભાવ કે પૂજાના ભાવ એક પણ ભાવ નથી. આત્માની અંદર શુદ્ધ ભાવ પણ નથી ને અશુદ્ધ ભાવ પણ નથી, માત્ર શુદ્ધ ભાવ છે. શુદ્ધ ભાવ એટલે આત્માનો જેવો ભાવ છે એવો ભાવ છે. દરેક જગતના દરેક પદાર્થની અંદર દરેક દ્રવ્યમાં એનો પોતાનો ભાવ રહે છે. સોનામાં સોનાનો ભાવ છે, એટલે સોનો સોના પણ જ રહે છે, સોનું ક્યારેય લોકલપણે થતું નથી. માટી માટી પણ એમાં એનો ભાવ એ છે, એ પણ જ રહે છે. એ જ રીતે આ જીવ છે તે શુદ્ધ નિર્મળ શુદ્ધ છે, એનો એવો જ ભાવ છે. એટલે ખરેખર એ ભાવ તો બદલાતો જ નથી, પણ પર્યાયમાં એ એવી અવસ્થા થાય છે એ અજ્ઞાનને કારણે થાય છે. અને એવી અવસ્થાને પોતે પોતાની માનીને જીવ ભૂલ કરી રહ્યો છે. એ ભૂલને સુધારવા માટે અહીંયા એમ કહ્યું કે જો એ પોતે સમજશે કે એ બધા ભાવો એ રીતે જે પોતે પરિણમી રહ્યો છે, મનુષ્ય પણ પરિણમી રહ્યો છે, તે નારકી પણ પરિણમી રહ્યો છે, તો એવા ભાવે એ જે પરિણમન કરી રહ્યો છે એ ભાવ પણ એના નથી, પોતે તો શુદ્ધ છે. એવું કે જો જુદું સમજશે તો એવો જુદો થવાનો પ્રયત્ન કરશે, અને પછી એ પોતે પોતાની જાતને સિદ્ધ સમાન માનશે, અને પછી એવો જ પોતે પ્રગટ થવા માટે જઈને પુરુષાર્થ ઉતારશે. તેથી એવા ભાવે જો રહેશે તો પછી કર્મ બંધાતા નથી, અને સંસારથી નિવૃત્તિ થઈ જાય છે. માટે દરિયાર્થિક રૂપ વ્યવહાર નહીને ગૌણ કરી અભૂતા સત્ય અસત્યાર્થ થયો છે. આ બધું જે જણાવવામાં આવ્યું, પાંચ ભાવ ઉપર જે જણાવવામાં આવ્યા, અને પાંચ ભાવ જણાવીને એમ કહ્યું કે એ પર્યાર્થિક નૈતિક છે. પર્યાયને મુખ્ય કરીને જોઈએ ત્યારે એ બધા ભાવ દેખાય છે. એ બધો વ્યવહાર છે, એ વ્યવહાર નહીને તમે મુખ્ય કર્યો છે એની જગ્યાએ હવે એને ગ્રહણ કરો અને આત્માની દ્રષ્ટિથી જુઓ. દ્રવ્યાર્થિક નૈતિક જુઓ, શુદ્ધ નૈતિક જુઓ, કે નિશ્ચય નૈતિક જુઓ, તો એ બધો આત્મામાં નથી. એ બધું તો ખોટું છે, અસત્ય છે, અભૂતાર્થ છે. એમ જણાવીને આત્મા તરફ દ્રષ્ટિ કરાવવી છે. આચાર્ય ભગવાનને જણાવ્યું છે કે આ બધું ભલે પર્યાયમાં પડ્યું છે, તું મનુષ્ય પણ હોય અને બધી વિવિધતા દેખાતી હોય, પણ એ બધું પર્યાયમાં પડ્યું છે, એને તું ગૌણ કર. ગૌણ કર એટલે હવે એને તું ભૂલી જા, અને તારામાં જે શક્તિ અપેક્ષાએ જે પડ્યું છે એનો તું વિચાર કર. એટલે તને તેમાં જવાનો મન થશે, તેમાં જવાનો તારો પ્રયત્ન થશે. પણ એમાં જવું કેવી રીતે, તો કે એ શુદ્ધ આત્મ સ્વરૂપ છે, એમાં એકાગ્રતા કરવાની છે, એના તરફ દ્રષ્ટિ કરવાની છે, સારા જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જવાનો છે, એના તરફ લક્ષ કરવાનો છે. પણ તને ખ્યાલ તો હોવો જોઈએ ને કે તારું એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, એ સિવાય તું દ્રષ્ટિ કરીશ ક્યાં? એટલે અહીંયા એમ બતાવ્યું કે એ શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરાવવી છે. એટલા માટે એ બધાને જે વ્યવહાર નૈતિક, જે પર્યાર્થિક નૈતિક જે દર્શાવવામાં આવ્યું છે એને તું ભૂલી જા, એને તું ગૌણ કર. એ બધું અધિકાર્થ છે, એ સત્યાર્થ, અને તું શુદ્ધ નિશ્ચય નહીં સત્યાર્થ કહી, સાચો કહી, તેનું આલંબન લે. એમ કે એનું આલંબન લઈ આવ્યું છે. વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી તેનું પણ આલંબન રહેતું નથી. બહુ સુંદર રાજનીતિ છે. પછી જયારે તને તારા આત્માની પ્રાપ્તિ થશે અને તું જીવન જ્ઞાન પ્રાપ્ત કરીશ, પછી કોઈ આલંબન રહેતા નથી. આ કથનથી એમ સમજી લેવું કે શુદ્ધ મયને સત્યાર્થ કહ્યો, જેથી અશુદ્ધ મય સદાતા અસત્યાર્થ છે એમ નહીં માનવું. એમ નથી કહેવું કે અશુદ્ધ નૈતિક એટલે વ્યવહાર નૈતિક જે વાત કરવામાં આવી, એ પર્યાયથી જે કહેવામાં આવ્યું, એ સર્વથા કાયમ માટે અસત્યાર્થ છે, દરેક દ્રષ્ટિ અસત્યાર્થ છે એમ નથી. પણ એ શુદ્ધ નિશ્ચય નહીં અપેક્ષાએ જોવા જઈએ તો એ બધું અસત્ય છે. એટલે તું એમ માની લે કે હું સિદ્ધ સમાન જ છું એમ નહીં, તું શક્તિ અપેક્ષાએ સિદ્ધ સમાન છો, અત્યારે વર્તમાનમાં પર્યાય અપેક્ષાએ તું મનુષ્યની પર્યાયમાં છો. એટલે એ વાત તારે ભૂલવી ન જોઈએ. જો તું એ વાત ભૂલી જઈશ તો પછી તારે પ્રયત્ન શું કરવાનો હોય છે? તું એમ જ માનવા જ માને કે હું બુદ્ધિ તું સમાન છું અને હું મનુષ્ય છું જ નહીં, એમ જ માને અને છે તો મનુષ્યની પર્યાયમાં, તો પછી તારે કોઈ ગુસ્સા કરવા પણ નહીં. તારે એ વાતને પણ સમજવાની છે કે તું અત્યારે પર્યાય અપેક્ષાએ કોઈ મનુષ્ય છે, પણ તારામાં એવી શક્તિ છે ને શક્તિ અપેક્ષાએ તું સીધું સમાન છે એ વાતને તું ભૂલી ગયો છે, એટલે એનો તું પ્રયત્ન નથી કરતો, તું સાથ નથી કરતો. તો એ તરફ તું હોય અને તારું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું તું પ્રગટ કર, અને એવું પ્રગટ કરીશ ત્યારે તારે તારી વર્તમાન જે સ્થિતિ છે, વર્તમાન પર્યાય છે, એને તારે યાદ રાખીને કરવું પડશે કે હું અત્યારે મનુષ્યમાં છું અને મારે અહીંથી આગળ વધીને શું કરવાનું છે. અને જેવો તું પુરસાદ ઉપાડીશ અને શુદ્ધિની વૃદ્ધિ થશે ત્યારે સમયે તમે તારી જે પર્યાયની શુદ્ધિ થતી જાય છે એનો તારે અભ્યાસ કરવાનો રહેશે. એટલે તમે તારી 12મી ગાથામાં એ વાત આવી છે કે વ્યવહાર ને સમયે સમયે જાણેલો પ્રયોજનવાન છે અને નિશ્ચય ને કે તે આદરેલો પ્રયોજનવાન છે. એ વાત એટલા માટે કે સમયે સમયે જે પર્યાય આગળ વધે છે, અત્યારે મનુષ્યની પર્યાયમાં છે શ્રાવક થા પછી મુનિ થા, અને મુનિ થાય છે તો દરેક વખતે તું જે પર્યાયમાં જે સમયે જેવી તારી સ્થિતિ છે એને તું જો, કેમ કે તારે હજી આગળ વધવાનું છે, એને તો ભૂલી જા એમ નહીં, પણ એને તું જો એને ગૌણ કર, એ સ્થિતિ તારી નથી, તારી મૂળ સ્થિતિને તું યાદ કર. એટલે શુદ્ધ નહીંથી જે તારું સ્વરૂપ છે એ તારો મૂળ છે, એ તારું ધ્યેય છે, એને માટે તું પુરસાદ કર, અને વર્તમાન પર્યાય છે એને ગૌણ કર, કે એને લીધે થઈને તું એમ નહીં માન કે હું ત્યાં શું કરી શકીશ, હું તો આ શરીરે શું કરી શકું, સ્ત્રીની પર્યાયમાં હવે તો આટલી ઉંમર થઈ, હવે તો ચાલી પણ શકાતું નથી, તો હું શું કરી શકું, એવો વિચાર નહીં કર. તું તો ભગવાન આત્મા જ છો, શરીર જુદું છે તારાથી, એવો વિચાર કર. અને મનુષ્ય છો એ માત્ર એટલા માટે વિચાર કર કે આ પર્યાય આવી છે અને એનાથી ભિન્ન મારી જુદી શુદ્ધ નિશ્ચય નહીં, શુદ્ધ પર્યાય શુદ્ધ સમાન પર્યાય છે એ હું પ્રાપ્ત કરી શકું છું. એટલે વ્યવહાર નહીંથી જે કંઈ સ્વરૂપ છે એ જાણવું જોઈએ માત્ર, પણ આદરણીય તો શુદ્ધ નિશ્ચય નહીંથી જે સ્વરૂપ છે એ જ છે, એનો આશ્રય કરવાથી એવી શુદ્ધતા પ્રગટે છે. એ વાત છે. એટલે અહીંયા કહેવામાં આવ્યું કે એમ માનવાથી કે એ અશુદ્ધિ છે જ નહીં, વ્યવહાર નહીં ને ઉડાડી દઈએ અને અત્યારે જે પર્યાય જે છે એ પર્યાય છે જ નહીં જો એવું માનવામાં આવે તો, એમ માનવાથી તો વેદાંત મતવાળા જેઓ સંસારને સર્વથા અવસ્તુ માને છે તેમનો સર્વથા એકાંત પક્ષ આવી જશે. વેદાંતમાં એવું માને છે એક પરમાત્મા છે અને બીજું બધું કંઈ છે જ નહીં, અને આ આત્મા પણ એમાં ભળી જાય છે એવું નથી, અને બીજા બધું જે કંઈ જગતમાં જે દેખાય એ બધું માયા છે, કોઈ વસ્તુ છે જ નહીં, કોઈ વસ્તુનું એવું સ્વરૂપ છે જ નહીં. એટલે એ લોકો પર્યાયને માનતા નથી, માત્ર દ્રવ્યને માને છે એવી વાત છે. ના, એમ નથી, પર્યાય તો છે જ, પર્યાય છે, પર્યાય બદલાય છે, ક્ષણિક છે, સમય સમયે દરેક દ્રવ્યની પર્યાય બદલાય છે, પર્યાય વિનાનું દ્રવ્ય હોય જ નહીં, અને પર્યાયમાં જ બધો અનુભવ થાય, આત્માનો અનુભવ થાય છે, તે જ્ઞાનની પર્યાયમાં જ, એ સમયની જ્ઞાનની પર્યાયમાં જ અનુભવાય છે, એટલે પર્યાય છે. એટલે તારે પર્યાયને માનવી પણ પર્યાયને ગૌણ કરી અને દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા ધ્રુવ સ્વીકારી એનો આશ્રય કરવો, એ વાત અહીંયા સમજાવી. બહુ સુંદર ગાથા છે, અદભુત ગાથા છે, સમયસાર આખું અદભુત છે, અને પૂર્ણપણે શાંતિથી સારી રીતે બરાબર અભ્યાસ કરવો જોઈએ, માર્ગદર્શકની સાથે રહીને ગુરુદેવના પ્રયત્નો સાંભળીને વારંવાર અભ્યાસ કરીએ ત્યારે આ વાત બધી સમજમાં આવે છે. નૈતત્વ થકી એકલું માત્ર સમયસાર વાંચી જઈએ, થોડો અભ્યાસ કરીએ તો ઉદ્ધાર નિશ્ચય આભાસી થઈ જવાય, અને પછી જે પુરસાદ થયો જોઈએ એવો યોગ્ય પુરસાદ પણ ન થાય. એટલે બીજા ગ્રંથોનો સાથે અભ્યાસ કરવો, પોતાની યોગ્યતા કેળવવી, અને પછી સમયસારને સારી રીતે અભ્યાસ કરવો જોઈએ. આપણે આ પ્રશ્નોત્તર માળાનો અભ્યાસ કરી રહ્યા છીએ, એ પણ એક અપેક્ષાએ આપણને તૈયાર કરી રહ્યું છે, અને અત્યારે આટલા બધા 434 પ્રશ્ન લીધા ત્યાર પછીથી પ્રશ્નોત્તર માળામાં આ સમયસારની વાત આવી છે. એટલે દ્રષ્ટિ લખનાર પ્રશ્નોત્તર માળાના લખનારને પણ એમ લાગ્યું છે કે હવે આપણે તૈયાર થયા છીએ, એટલે હવે આ વાત મૂકીએ, અને એમ કરીને આપણી યોગ્યતા એ રીતે એમને લાગી છે પ્રશ્નો આપણે કર્યા ને એટલા માટે. તો વાત અહીંયા આપણે વિચારતી હતી કે એ રીતે કે શુદ્ધ નયનું આલંબન પણ વિનાંતિઓની જેમ મિથ્યા દ્રષ્ટિ બની જશે. એટલે આપણે માત્ર શુદ્ધ નય જે છે એમ નહીં લેતા દરિયાયમાં અશુદ્ધતા પણ છે એ સ્વીકારવું જોઈએ. માટે સર્વનયોના કથંચિત રીતે સત્યાર્થપણાનું પ્રસ્થાન કરવાથી, જો મૂળ વાત આપણે શરૂઆત કરીએ છીએ કથંચિત યાદ વાતથી, કોઈ અપેક્ષાએ આ આમ છે, એ એટલે પર્યાય અપેક્ષાએ આમ છે અને દ્રવ્ય અપેક્ષાએ આમ છે. એ રીતે કથંચિત રીતે સત્યાર્થપણાનું સંસ્કાન કરવાથી દરેક જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા નહીંથી જે કરું છે તેને સમજવાથી સંગતભક્તિ થઈ શકાય છે. આ રીતે ત્યાગવાદને સમજી જીવભક્તનું સેવન કરવું અને મુખ્ય ગૌણ કથન સાંભળી સર્વથા એકાંત પક્ષ ન પ્રગટ. આપણે આજે થોડોક સમય વધારે લઈએ છીએ એટલે આ અહીંયા પૂરું થઈ જાય છે. આ ગાથા સૂત્રનું વ્યાખ્યાન કરતા ટીકાકાર આચાર્યએ પણ કહ્યું છે કે આત્મા વ્યવહાર નહીંની દ્રષ્ટિમાં જે દક્ષ સ્પષ્ટ આદિ રૂપે દેખાય છે, પાંચ ચાર રૂપે દેખાય છે, તે એ દ્રષ્ટિમાં તો સત્યાર્થ છે, પરંતુ શુદ્ધ નહીંની દ્રષ્ટિમાં એ બંધાવા પણ દ્રશ્ય સ્પષ્ટ જીવન અસત્યાર્થ છે. આ કથન ટીકાકાર આચાર્ય ત્યાગરાજ બતાવ્યો છે એમ જાણવું. વળી અહીં એમ જાણવું કે આ નય છે તે શુદ્ધ જ્ઞાન પ્રમાણનો અંશ છે. શુદ્ધ જ્ઞાન વસ્તુને પરોક્ષ જણાવે છે, શુદ્ધ જ્ઞાન પ્રમાણનો અંશ છે. શુદ્ધ જ્ઞાન છે તે વસ્તુને પરોક્ષ જણાવે છે, તેથી આ નય પણ પરોક્ષ જણાવે છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષયભૂત બદ્ધ પૃષ્ઠ આદિ પાંચ પાયોથી રહીત આત્મા ચૈતન્ય શક્તિ માત્ર છે. આત્મા એવો છે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. આત્મા જે ખરેખર શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે એ બંધાયેલો પણ નથી અને એ બંધાવા આદિના પાંચ પાયોથી રહીત તે ચૈતન્ય શક્તિ માત્ર છે. તે શક્તિ તો આત્મામાં પરોક્ષ છે જ, તરી તેની વ્યક્તિ કર્મ સંયોગથી નથી શુદ્ધ આદિ જ્ઞાન રૂપ છે. તે કથંચિત અનુભવ ગોચર હોવાથી પ્રત્યક્ષ રૂપ પણ કહેવાય છે. એ બધું પડ્યું જ છે આત્મામાં, એટલે આપણને વર્તમાન કર્યા નથી જણાતું. એ અપેક્ષા અહીંયા તરફ થયું છે, પણ બીજી રીતે જો વિચાર કરીએ તો શક્તિ અપેક્ષાએ એ બધું છે જ, એટલે કથંચિત અનુભવ ગોચર હોવાથી પ્રત્યક્ષ રૂપ પણ કહેવાય છે. ક્યારે અનુભવ ગોચર થાય છે? જયારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે એ બધું અનુભવમાં આવે છે. બધું જ શક્તિ બધી બધા જ ગુણો અનુભવમાં આવે છે. એટલે એમ કહ્યું કે કેવડીને એ બધું અનુભવ ગોચર હોવાથી એમને પ્રત્યક્ષ છે. અને સંપૂર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાન એ જો કે સદ્મસ્તને પ્રત્યક્ષ નથી, તો પણ આ શુદ્ધને આત્માના કેવળ જ્ઞાન દુઃખને પરોક્ષ જણાવે છે. એટલે આગળ કહે છે કે યુતસ્ત એવડી ભગવાનને પ્રત્યક્ષ છે, અનુભવ ગોચર છે, તથા પણ સદ્મસ્તને એટલે જે મોક્ષ માર્ગમાં પ્રવર્તી રહ્યા છે એની પૂર્ણતાએ રજા નથી એવાને આ શુદ્ધમયની વાત જે છે એ વાત પણ સરસ રીતે ખ્યાલમાં આવે છે અને અનુભવાય છે. શું શુદ્ધમયની વાત છે? તો કે આત્મા કેવો છે શુદ્ધમયથી એ વાત. આત્મા શુદ્ધ છે, નિર્ધારી છે, પરમ પરિણામી કાયમ રહેવા સત્ય છે, અવિનાશી છે. એવું છદ્મસ્તને છદ્મસ્ત કે જે પૂર્ણ જ્ઞાની નથી થયા એવા સાધકને જેને જે સમ્યક વ્યક્તિ છે એમને એવું અનુભવમાં આવે છે. પરોક્ષ રીતે બંને રીતે પ્રત્યક્ષ રૂપે પોતાનો આત્મા અનુભવાય છે, દેખાય છે, અને પરોક્ષ રૂપે બધું જ્ઞાન અનુભવમાં આવે છે. જ્યાં સુધી આ નયને જીવ જાણે નહીં ત્યાં સુધી આત્માના પૂર્ણ રૂપનું જ્ઞાન પ્રદાન થતું નથી. એટલે શુદ્ધ નયને જાણ્યા વગર આત્માનું જ્ઞાન થઈ શકે નહીં. શુદ્ધ નિશ્ચય નહીંથી આત્માનું સ્વરૂપ જાણ્યા વિના આત્માની શ્રદ્ધા થશે નહીં, આત્માને મહાત્મ્ય સમજાશે નહીં, આત્મા કેવો છે એ ખ્યાલ આવશે નહીં. એટલે શુદ્ધ નિશ્ચય નહીંથી આત્માનું સ્વરૂપ જાણવું અને એની જ શ્રદ્ધા કરવી, એને જ વિષય બનાવી અને આત્મામાં જવાનું છે અને એવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાનું છે. જેથી શ્રી ગુરુએ આ શુદ્ધ નયને પ્રગટ કરી ઉપદેશ કર્યો કે બુદ્ધ સ્પષ્ટ આદિ પાંચ ભાવોથી બંધાયેલા વગેરે જે ભાવતા અનેક પણ એ જે વાત કરી, અનિયતપણાની વાત કરી, એ બધા જે ભાવ થયા એ પાંચ ભાવોથી રહીત એના વિના પૂર્ણ જ્ઞાન ગમ સ્વભાવ આત્માને જાણી શ્રદ્ધાન કરો. પૂર્ણ જ્ઞાન ગમ સ્વભાવ આત્માનો સ્વભાવ કેવો છે? પૂર્ણ જ્ઞાન, પૂરેપૂરા જ્ઞાન સહિત સ્વભાવ છે. એ આત્મા એટલે જ્ઞાન ને જ્ઞાન એટલે આત્મા. એવો આત્માને જાણીને શ્રદ્ધા કરવી અને દરિયાય બુદ્ધિ ન રહેવું, માત્ર દરિયામાં જે છીએ જેમ છીએ એવું ન માનવું. અહીં કોઈ એવો પ્રશ્ન કરે કે એવો આત્મા પ્રત્યક્ષ તો દેખાતો નથી અને બિના દેખે શ્રદ્ધાન કરું એ જુદું શ્રદ્ધાન છે. એમ કહે કે આવો દેખાતો નથી આત્માને તમે આવું શ્રદ્ધાંત કરવાનું કહે છે એ વાત બરાબર નથી. એનો ઉત્તર આપ્યો છે કે દેખેલાનું જ શ્રદ્ધાંત કરવું એ તો નાસ્તિક મત. જીભ મતમાં તો પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પ્રમાણ માનવામાં આવ્યા છે. પ્રત્યક્ષ જાણવામાં આવે અથવા પરોક્ષ બે રીતે જાણવામાં આવે એવો જૈન મત છે. જીનેશ્વર ભગવાને પ્રમાણ કોને કહ્યું છે? પ્રમાણ એટલે જે સાચું છે, સત્ય છે, એ બે રીતે છે.
એટલે
જીનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ બંનેને પ્રમાણ માનવામાં આવ્યા છે. માત્ર જોયેલાનું શ્રદ્ધાંત હોય એ જ ના સાચું એમ નહીં, જોઈએ તો ઘણી વાર ખોટું પણ નથી.
એટલા દેખાણ સાહેબ
એ તો અધૂરું જ્ઞાન, ઇન્દ્રિય દ્વારા કે પૂર્ણ જ્ઞાન થતું નથી. અતિન્દ્રિય જ્ઞાન છે તે જ પૂર્ણ જ્ઞાન હોય, એટલે એમાં તો ભૂલ તો હોય. એટલે એને નક્કી કરવું પડે, તમારે એને તર્કથી સમજવું પડે. જ્ઞાનીઓએ જે રીતે કહ્યું છે એ રીતે વિચાર કરવો પડે, અને તમે તમારી જાતે એને પછી બદલાવો નહીં એવું ધારણા જ્ઞાન સુધી પહોંચો ત્યારે એ પરોક્ષ પ્રમાણ થાય છે. અને પછી એમાં શ્રદ્ધા કરતા, આત્માનો અનુભવ કરતા, અને પછી કેવળ જ્ઞાન થતા એ પ્રત્યક્ષ થાય. એટલે તેમાં પ્રમાણ બીજા શું છે? તો તેમાં આગમ પ્રમાણ છે, તે પરોક્ષ છે, તેનો ભેદ શુદ્ધ નહીં છે. અને આ શુદ્ધ નહીંની દ્રષ્ટિથી શુદ્ધ આત્માને પ્રદાન કરવું કેવળ વ્યવહાર પ્રત્યક્ષનો જ નિકાંત ન કરવું. આ રીતે વ્યવહાર નહીંની વાત કરી, શુદ્ધ નિશ્ચય નહીંની વાત કરી, અને હવે એના પછી કરણ સુખકારે કહે છે. પ્રાર્થના સાથે આપણે રાખીએ છીએ 14 વાગ્યા સુધી એનો સાધ્ય થયો છે, અને એના પછીથી આ સંકટ માળામાં 15મી ગાથાની પણ વાત કરી છે, તો આપણે 15મી ગાથા પણ.
જય જીનેન્દ્ર.